ई पकड़े भी पकड़ी भी क्यों
कोई नाले कोई
पण ये धर्म तत्व नहीं पुण्य तत्व छे હવે ઈ નીતિના પરિણામને જો એ ધર્મમાં ખતવે તો અનીતિ છે સમજાય છે નીતિના જે પરિણામ છે એ શુભ ભાવ છે પુણ્યમનનું કારણ છે પાપના પરિણામ નથી એને એટલી મર્યાદામાં રાખે તો નહીં પણ નીતિના પરિણામને ધર્મમાં ખતવી લઈએ તો અનીતિ છે એટલે તો મિથ્યાત્વનો દોષ લાગ્યો ને મિથ્યાત્વનો દોષ લાગ્યો એ અનીતિ એ અનીતિ જબરી છે એના જેવી અનીતિ કોઈ નથી બીજી નીતિ છે નીતિ છે હવે નીતિને ધર્મ માને તો અનીતિ થઈ ગઈ સમજાણું નહીં એટલે નીતિના પરિણામ જે શુભ ભાવ કશાયની મનતા સારું જીવન લૌકિકમાં સજ્જનતા વગેરે વગેરે પણ એ તો અનંતવાર કર્યું એ કઈ અપૂર્વ નથી પણ અનીતિના પરિણામ અને નીતિના પરિણામથી પાર ભગવાન આત્મા એને જ્યાં દ્રષ્ટિમાં લે તો ધર્મ થાય એ નીતિ હતી છે શુદ્ધાત્માનો અનુભવ કરો ને એ નીતિ છે સર્વજ્ઞ ભગવાનની નીતિ આ છે રીતિ આ છે ત્યાં સુધી પહોંચે નહીં પછી આડે અવળે રસ્તે ચડી જાય પોતાની યોગ્યતા અને ઉપદેશ પાસે એવા મળે વળી જો બે વાત તો કરી કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ અધિકારનો છે એક ઉપદેશ પણ એને મળી જાય છે પરસ્પર બે હવે ત્રીજું જો ત્રીજું એવું છે કે આમાં ફસાઈ જાય વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનીનો અસ્તાલમ જાણી બહુ કર્યો છે જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા ચારિત્ર તે આત્મા એમ અભેદનો ભેદ કરીને જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ નિશ્ચયને બતાવવા માટે નિશ્ચય સુધી પહોંચાડવા માટે એનો ઉપદેશ બહુ કર્યો છે પણ એનું ફળ સંસાર છે એટલે કે એ જો ભેદરૂપ વ્યવહાર કયો કે જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા જાણે તે આત્મા દેખે તે આત્મા એને જ જો આત્મા માની લઈએ પર્યાયને આત્મા માને કાં ગુણને આત્મા માને ક્યાં જાણવાની પર્યાયને સર્વથા આત્મા માને કાં જ્ઞાન ગુણને સર્વથા આત્મા માને માને શ્રદ્ધે તો એનું ફળ સંસાર અભેદને જાણીને એને જાણે તો વ્યવહાર અભેદને જાણી અને એને જાણે તો વ્યવહાર પણ અભેદને છોડી અને એને શ્રદ્ધે ઈ જ આત્મા છે માને તો સંસાર એમ વળી જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધની અવસ્થાલમ જાણી બહુ કર્યો છે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ જ્ઞાન તે આત્મા દર્શન તે આત્મા ચારિત્ર તે આત્મા જ્ઞાન દર્શનને હંમેશા પ્રાપ્ત કરે તે આત્મા એમ જે આત્માને ન જાણતો હોય એને એના ભેદ દ્વારા અભેદ સમજાવવામાં આવે છે પણ જો ભેદને પ્રમાણ પકડી લઈએ અને અભેદની દ્રષ્ટિમાં ન લઈએ ભેદનું અવલંબન કરવા જાય તો એનું ફળ સંસાર છે એમ પણ એનું ફળ સંસાર છે ચાર વાત કરી હવે શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી એના બે અર્થ છે શુદ્ધનયનો પક્ષ તો કદી આવ્યો નથી એના બે અર્થ એટલે કે શુદ્ધ આત્માનો અનુભવ કદી આવ્યો નથી એક વાત એવો અર્થ એક બીજો શુદ્ધ આત્માનો જેવો સ્વભાવ છે એવો એને વિકલ્પવાળા જ્ઞાનમાં પણ કોઈ અપૂર્વ પક્ષ આવ્યો નથી વિકલ્પમાં પણ રાગ મિશ્રિત વિચાર વખતે માનસિક જ્ઞાન દ્વારા જે શુદ્ધાત્મા અનુભવમાં આવવાનો હોય એવો જ શુદ્ધાત્મા એને અનુમાન જ્ઞાનમાં માનસિક જ્ઞાનમાં નહીં પક્ષથી આવી જાય કે હું તો મારો આત્મા જ્ઞાયક જ છે પરિણામથી સર્વ પ્રકારના પરિણામની મારામાં નાસ્તિ છે એવો અસ્થિ સ્વભાવ મારો સામાન્ય છે વિશેષનો મારામાં અભાવ છે તેથી વિશેષ એવા પરિણામનો હું કરતા પણ નથી ને ભોગતા પણ નથી એવો સામાન્ય નિષ્ક્રિય શુદ્ધ પારિણામિક સ્વભાવ ભાવ સામાન્ય ચેતન્ય કંદ તે હું છું બસ એમ કોઈ અપૂર્વ પક્ષ પણ આવ્યો નથી અનુભવ પણ થયો નથી અને અપૂર્વ પક્ષ હો ઉપરનો પક્ષ નહીં અંદરનો અપૂર્વ પક્ષ કોઈ દી ના આવ્યો એવો એવો શુદ્ધની નો પક્ષ કદી આવ્યો નથી. અને એનો ઉપદેશ પણ વિરલ છે. શુદ્ધ આત્માનો ઉપદેશ કે આત્મા ત્રણેય કાળ શુદ્ધ છે, રાગથી આત્મા રહી છે, દુઃખથી ભિન્ન છે, એવો ઉપદેશ શુદ્ધ આત્માનો ઉપદેશ પણ છે. ખરો છે તો ખરો, પણ વિરલ છે. એનો ઉપદેશ પણ વિરલ છે એટલે ક્યાંક ક્યાંક છે, સોનગઢમાં છે, બીજે ક્યાંય નથી, એમ એનો અર્થ.
એટલે
આવો ઉપદેશ જ એક ફક્ત આપણા ગુરુદેવે આપણને આપ્યો, બાકી આખા જગતમાં ક્યાંય નથી. હું તો બધે ઠેકાણે ખૂબ રીખડો જ પેલા, પણ ક્યાંય મને તો એ વાત મળી જ નહીં. મારું મન થયેલું ગુરુદેવે મળ્યા ત્યારે, એ વાત બીજે ક્યાંય છે જ નહીં. ક્યાંય છે એટલે અહીંયા જઈને અટક્યા છે જગત ના જીવો, એનાથી કોઈ આગળ વધતા નથી અને ઉપદેશ મળતો નથી. શુદ્રીનો પક્ષ તો કદી આવ્યો નથી અને એનો ઉપદેશ પણ વિરલ છે ક્યાંક ક્યાંક. તેથી ઉપકારી શ્રી ગુરુએ એટલે આત્મજ્ઞાની ગુરુએ શુદ્ધ નયના ગ્રહણનું ફળ એટલે શુદ્ધ આત્માના અનુભવનું ગ્રહણ ફળ મોક્ષ જાણીને એનો ઉપદેશ પ્રધાનતાથી દીધો છે કે શુદ્ધ નય ભૂતાર છે, સત્યાર છે, એનો આશ્રય કરવાથી એટલે શુદ્ધ નયનો વિષય શુદ્ધ આત્મા એનું અવલંબન કરવાથી સમ્યક દ્રષ્ટિ થઈ શકાય છે. એને જાણ્યા વિના એટલે પોતાના શુદ્ધ આત્માને જાણ્યા વિના એટલે અનુભવ કર્યા વિના જ્યાં સુધી જીવ વ્યવહારમાં મગ્ન છે, પર્યાયના ભેદમાં કે ગુણભેદમાં મગ્ન એટલે લીન છે, એને જ આત્મા માને છે, ત્યાં સુધી આત્માના જ્ઞાન શ્રદ્ધાનુરૂપ નિશ્ચય સમ્યક તો થઈ શકતું નથી એમ આશય જાણવો. માટે વ્યવહાર નહીં જાણીને એને ગૌણ કરીને એનું લક્ષ છોડીને ત્રિકાળ સામાન્ય ભેદ ભગવાન નાયક આત્મા એનું અવલંબન લેતા એને સમ્યક દર્શન અવશ્ય થાય છે એમ 11મી ગાથામાં કહ્યું. એને જાણવું, જાણીને ગૌણ કરવું, ગૌણ કરીને લક્ષ છોડવું અને ત્રિકાળી સામાન્ય લક્ષ કરવું. આગળ જવાનું, આંખ બંધ કરી દેવાનું, એકદમ સર્વથા બંધ કરી દીધું, બંધ કરી એને અમે જોવું નહીં. આ છે વ્યવહારની વિષય છે, વ્યવહારના વિષય છે, વ્યવહારની છે એમ જો જાણ્યા કરશે તો એ વાણી પહોંચે. હા છે એમ જાણીને પછી હા પર્યાર્થિક સરળતા બંધ કરો, એને જાણવાનું બંધ કરો. અને એક સામાન્ય ટંકોત ગણે ભગવાન આત્મા એમાં ઉપયોગ લગાવો, બસ એક જ વાત. ભલે ને હોય તો હોય, છ દ્રવ્ય છે, લોકાલોક છે, છે કોણ ના પાડે, 14 ગુણ સ્થાન છે, પર્યાય છે, કોણ ના પાડે છે. પણ છે એને સિદ્ધ કરવા રોકાવું કે આત્મા છે એને સિદ્ધ કરવા દેવું. હા હવે આપણે આજે 11મી ગાથામાં વ્યવહાર અભૂતાર્થ કયો, વ્યવહાર બધો સગળો અભૂતાર્થ કયો, એનું કારણ શું? એનું કારણ 56મી ગાથામાં આપશે. એટલે 56મી ગાથા 11મી ગાથાની સાથે આપણે લઈ લેવી છે. એનું કારણ વ્યવહાર નહીં અભૂતાર્થ ને અસત્યાર છે એમ ટૂંકાણમાં તો કહ્યું સંક્ષેપમાં કે કે એ એ વ્યવહારને અભૂતાર્થને અસત્યાર્થ છે. કેમ કે અનેક ભાવને પ્રગટ કરે છે, મલિન ભાવને પ્રગટ કરે છે. એટલે ટૂંકાળમાં તો કહ્યું, પણ એનો વિસ્તાર ખરો જો જોવો હોય, વ્યવહાર અભૂતાર્થ છે તો એ 56મી ગાથામાં ખાસ છે. એ બપોરે આપણે ત્યારે લઈ લેશું 11 વાગ્યા. અત્યારે જીવ સમ્યક દ્રષ્ટિ થાય છે એટલે વ્યવહાર નહીંનો વિષય છે ખરો, પણ એ વ્યવહાર નહીંનો જે વિષય છે અથવા વ્યવહાર નહીં છે એ આત્માના અસલી સ્વરૂપને બતાવતું નથી. એ માત્ર નિમિત્તનું, સંયોગનું અને ભેદનું જ્ઞાન કરાવે છે. અને એ વ્યવહાર નહીં, સંયોગને, રાગને કે એક સમયની પર્યાયને એ આત્મા પણ જાહેર કરે છે. ખરેખર કોઈ નિમિત્ત આત્મા પણ નથી, કોઈ સંયોગ આત્માના સ્વભાવ પણ નથી. સંયોગ તો સંયોગ છે, સંયોગી ભાવ એટલે રાગાદી ભાવ એને આત્મા પણ વ્યવહાર નહીં જાહેર કરે છે, પણ ખરેખર રાગાદી ભાવ કોઈ આત્મતત્વ નથી, એ તો આશ્રવ તત્વ છે. છતાં અજીવને જીવપણે જાહેર કરે, આશ્રવને પણ જીવપણે જાહેર કરે, કહે, કથન કરે. અને એક સમયના જે પરિણામ પ્રગટ થાય, જે અનિત્ય છે, કર્મ સાપેક્ષ છે, નાશવાન એવા જે પરિણામ એક સમયના, એને પણ વ્યવહાર નહીં કહે છે કે આ આત્મા છે. પણ જે વ્યવહાર રહી, જેને જેને આત્મા જાહેર કરે છે, તે કોઈ નિમિત્ત, કોઈ સંયોગ કે કોઈ રાગાદી ભાવ કે કોઈ પર્યાયનો ભેદ ખરેખર એ શુદ્ધાત્મા નથી. એ બધા શુદ્ધાત્માથી જુદા સંયોગ અને સંયોગી ભાવો એ શુદ્ધાત્મ તત્વથી અનાદિ અનંત જુદા જુદા છે. કેમ કે સમયવર્તી છે, સાપેક્ષ છે, નાશવાન ભાવો છે. તેથી ભગવાને એ ચારે પ્રકારના જે ભાવો, ઉદય, ઉપશમ, ક્ષય, ક્ષોપશમ, એ બધા ચારે પ્રકારના ભાવોને પરદ્રવ્ય કયા, પર ભાવ કયા, તેથી તેને હે કયા. હે કયા એટલે ખરેખર એનો આશ્રય કરવા યોગ નથી, એને આત્મા પણ એ શ્રદ્ધામાં લેવા યોગ નથી. એ માત્ર વિભાવ ભાવ છે, પણ આત્માનો મૂળ સ્વભાવ ભાવ નથી. એમ જાણીને એમાં આત્મબુદ્ધિ છોડવી અને એનાથી ભિન્ન જે શુદ્ધાત્મા છે, અનંત ગુણાત્મક છે, જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ એવી એવી અનંત શક્તિ અંદર બિરાજમાન છે, એને શ્રદ્ધાનો એ જ્ઞાનમાં લઈ અને એવા શુદ્ધ આત્માનો અનુભવ કરવો, એ અનુભવ કરતા આત્માને આત્મદર્શન થાય છે. માટે વ્યવહાર નહીં સગળો અભૂતાર્થ કહેવાનું કારણ એ છે. એનો વધારે ખુલાસો 11મી ગાથામાં તો ટૂંકાણમાં કહ્યું કે વ્યવહાર અભૂત અર્થને પ્રગટ કરે છે, અસત્ય અર્થને કરે છે પ્રગટ. જે આત્માનું સ્વરૂપ નથી, જે આત્માનો સ્વભાવ નથી, એને આત્મા પણ એ જાહેર કરે. જે આત્મા ન હોય એને પણ આત્મા પણ એ જાહેર કરે. જે વિભાવ હોય એને આત્મા પણ એ જાહેર કરે. જે એક સમયની નાશવાન પર્યાય હોય એને પણ આત્મા પણ એ જાહેર કરે. ભેદને, ભેદને, વિભાવ ભાવને, સંયોગને અને નિમિત્તને એ આત્મા પણ જાહેર કરે છે. માટે તે આશ્રય કરવા યોગ નથી, એ જાણવા યોગ છે, પણ શ્રદ્ધા કરવા યોગ નથી. એ શ્રદ્ધાનો વિષય નથી, દ્રષ્ટિનો વિષય નથી. દ્રષ્ટિનો વિષય તો એનાથી ભિન્ન, જુદો, શુદ્ધાત્મા એક જે નાયક ભાવ છે તેનું અવલંબન કરતા, ભૂતાર્થનું અવલંબન કરતા જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એમ જે 11મી ગાથામાં વ્યવહાર નહી અભૂતાર છે ને શુદ્ધ નહી ભૂતાર છે, તેથી ભૂતાર્થનો આશ્રય કરનાર, ભૂતાર્થ એટલે ત્રિકાળ સામાન્ય શુદ્ધાત્મ સ્વભાવ, એ ભૂતાર છે, સત્યાર છે, ખરેખર આત્મા છે, એને અંતરદ્રષ્ટિ કરીને એનો અનુભવ કરવો, એનો અનુભવ કરતા સમ્યક દર્શન થાય છે. વ્યવહાર નહીંના વિષયનો આશ્રય કરનારા જીવો એ સમ્યક દર્શનને પામતા નથી, પણ શુદ્ધ નહીંના વિષય ભૂત શુદ્ધાત્માનું અવલંબન કરનારા જીવો સમ્યક દ્રષ્ટિને પામે છે. વ્યવહાર નહીં જાણવા યોગ છે, પણ તે આશ્રય કરવા યોગ નથી. અને શુદ્ધ નહીંનો વિષય શુદ્ધાત્મા જાણીને આશ્રય કરવા યોગ છે, વ્યવહાર નહીંનો વિષય જાણીને એ દ્રષ્ટિમાંથી છોડવા યોગ છે, દ્રષ્ટિમાંથી છોડવા યોગ છે. ઓમ તો છૂટે નહીં, એનું લખ છોડવા યોગ છે, પર્યાય ન છૂટે, પર્યાયનું લખ છોડવા યોગ છે. હવે જે 11મી ગાથા મેં એમ કહ્યું કે વ્યવહાર નહીં સગળો અભૂતાર્થ અને અસત્ય અર્થને પ્રગટ કરે છે, એટલે આત્માનું જે સ્વરૂપ નથી એને આત્મા પણ એ જાહેર કરે છે, માટે તે વ્યવહાર નહીં અસત્યાર્થ ને અભૂતાર્થ છે. એટલું ટૂંકું વાક્ય 11મી ગાથામાં કહ્યું હતું. હવે એ વ્યવહાર નહીં શા માટે અભૂતાર્થ ને અસત્યાર્થ છે એનું કારણ 56 ગાથામાં આપે છે કે વ્યવહાર નહીં ને દ્રષ્ટિમાંથી ત્યાગ કરવા યોગ છે, આશ્રય કરવા યોગ નથી. એ વ્યવહાર નહીંનો વિષય તે ખરેખર આત્મા નથી, પણ એ આત્માના સ્વાંગો છે, બધા આત્માનો સ્વભાવ નથી, સ્વાંગ છે. એ વાતનો ખુલાસો 11મી ગાથામાં એટલી સ્પષ્ટતાથી ન કહ્યું, મબમ કહ્યું, ટૂંકાણમાં કહ્યું, પણ એનો વધારે ખુલાસો 56 ગાથામાં, અજીવ અધિકાર સમયસારનો એની ગાથા 56 એમાં ખુલાસો છે. એ 56 ગાથાનો ઉપર મથાળો આપણે વાંચીએ. હવે શિષ્ય પૂછે છે કે જો આ વર્ણાદિક ભાવો જીવના નથી, એટલે વર્ણાદિકથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો, વર્ણ એટલે રૂપ રંગ એ બધા જે ભાવો છે, ત્યાંથી માંડીને અધ્યોષાનાદિ ભાવો, રાગદેશ મોહના ભાવો, ત્યાંથી આગળ વધીને પ્રમત અને અપ્રમતના ભાવો, 14 ગુણસ્થાન વર્ણાદિકથી માંડીને 14 ગુણસ્થાન પર્યંત, વર્ણાદિકથી માંડીને 14 ગુણસ્થાન, 14 માર્ગના સ્થાન, 14 જ્યુષ્માસ, એમ આગળ જે 50-55 ગાથાની વાત જે આવી ગઈ છે અગાઉ, જુઓ પચાસથી 55 ગાથા, 6 ગાથા છે. ગાથા જો 50-55 ગાથા આપણે ગાથા બોલી જોઈએ એટલે માં આવી જાય. નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહન ને નહીં, નથી રાગ જીવને દ્વેષ નહીં, વળી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો નહીં કર્મ કે નો કર્મ પણ જીવને નહીં, નથી વર્ગ જીવને વર્ગણો નહીં, સ્પર્ધકો નહીં કંઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં, જીવને નથી કંઈ યોગ સ્થાનો બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કો માર્ગના સ્થાનો નહીં, સ્થિતિ બંધ સ્થાન ન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ તણાન સંયમ લબ્ધિના સ્થાનો નહીં, નથી જીવ સ્થાનો જીવને ગુણ સ્થાન પણ જીવને નહીં, પરિણામ પુદગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નક્કી. આ જે શુદ્ધ આત્મ સ્વભાવ દ્રષ્ટિનો વિષય છે, જેનું લક્ષ કરતા જીવને શુદ્ધાત્માના દર્શન અનુભવ થાય, એવો જે શુદ્ધાત્મા એ શુદ્ધ જીવાસ્તિકાય તત્વ, એમાં આ કોઈ વર્ણથી માનીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે એ જીવના નથી. તો હવે એ 50-55 ગાથા સાંભળ્યા પછી જીવને પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ગાથા સાંભળ્યા પછી પ્રશ્ન ઉભો થયો. હવે શિષ્ય પૂછે છે કે આ વર્ણાદિક ભાવો જીવના નથી એમ આપે કહ્યું, આપ એમ કહો છો કે આ બધા ભાવો જીવના નથી, તો મને એક આશંકા થાય છે કે જેમ આ દ્રવ્યાનુયોગના શાસ્ત્ર મેં વાંચ્યા છે, સાંભળું છું, એમ મેં ગોમરસાયાદી સિદ્ધાંત શાસ્ત્રો પણ મેં વાંચ્યા છે, એમાંથી પ્રશ્ન કરે છે કે તો અન્ય સિદ્ધાંત ગ્રંથોમાં એટલે ગોમરસાર આદિ તત્વાર સૂત્ર આદિ ગોમરસાર આદિ જે શાસ્ત્રો છે, ધવલ મહાધવલ આદિ જે શાસ્ત્રો સિદ્ધાંતો છે, એમાં તે જીવને છે એમ કહ્યું છે. આપ એમ કહો છો કે એ કોઈ ભાવ જીવના નથી, એ બધા પૂદગલના ભાવો છે. આપ તો ત્યાં સુધી કહો છો, તેથી બધા તે પૂદગલ જ છે, ત્યાં સુધી કહી દીધું આપે તો. તો મેં તો સિદ્ધાંતમાં સર્વજ્ઞ ભગવાને કહ્યું, હો એ સિદ્ધાંત પણ સર્વજ્ઞ ભગવાને કહેલા છે. તો એ સર્વજ્ઞ ભગવાને કહેલા સિદ્ધાંતોમાં એ બધા ભાવો છે તે જીવને છે. આપ કહો છો કે જીવને નથી, સિદ્ધાંત એમ કહે છે કે તે બધા ભાવો, પાછા તે બધા ભાવો, અન્ય સિદ્ધાંતમાં તે જીવને છે એમ કેમ કહ્યું છે, એમ કેમ આ તો વિરોધ વાત લાગી. આપ કહો છો કે જીવના નથી, સિદ્ધાંત કહે છે કે તે જીવના છે, તો હવે એ કેવી રીતે મારે સમજવું અને એનો મેળ કેમ કરવો, અને એ વિરોધ લાગે છે એ વિરોધને કેમ ટાળવો, એમ આમ કેમ કહ્યું સિદ્ધાંતમાં જીવના કયા અને આપ જીવના નથી એમ કહ્યું, તો એનું કારણ શું? હા, સમજવા માટે આશંકા ઉત્પન્ન કરે છે. શંકા નહીં પણ આશંકા. આપ કહો છો એ તો મને શ્રદ્ધામાં બરાબર બેસે છે, પણ મારા સમાધાન માટે હું આશંકા કરું છું, વધારે સ્પષ્ટ કરવા માટે. પ્રૂફ મને કઈ તમે એવું સજ્જડ કારણ આપો કે આપ એને જીવના ના પાડો છો. સિદ્ધાંતમાં કહે છે કે એ જીવના ભાવ છે, તો એ સિદ્ધાંતમાં જે જીવના ભાવ કયા છે એનું મને થોડું કાંઈક લોજિક કારણ આપો, જેથી કરીને આપ જે કહો છો કે તે જીવના નથી, તો મારા શ્રદ્ધામાં પણ આવી જાય કે જીવના નથી. કેમ કે જે જીવના ભાવો નથી એને મેં જીવના ભાવ માન્યા છે. બહુ એકદમ મુદ્દાની વાત છે, આ એકદમ મુદ્દાની વાત છે. જ્યાં ભૂલ થાય છે, જગતના જીવો જ્યાં થાપ ખાય છે, ભૂલ ખાય છે અને મિથ્યાત રહી જાય છે, સમ્યક દર્શન થતું નથી, એનું હવે આ કારણ બતાવે છે કે ભાઈ તે બધા ભાવો સિદ્ધાંતમાં જીવના કયા છે, સિદ્ધાંતમાં જીવના કયા છે. અમે પણ સિદ્ધાંત બધા વાંચ્યા છે, અમે ભણેલા છીએ, તો સિદ્ધાંતમાં જે કયા છે જીવના ભાવો, ખરેખર એ જીવના ભાવો નથી, તો સિદ્ધાંતમાં જીવના ભાવો કયા છે એનું તમે નથી એનું કારણ આપો, લોજિક આપો, ન્યાય આપો કે કયા કારણે સિદ્ધાંતમાં કયા છે, અને એ સિદ્ધાંતમાં કહેવા છતાં પણ એની શ્રદ્ધા છોડવા યોગ્ય છે. કેમ કે મેં સિદ્ધાંત પ્રમાણે શ્રદ્ધા કરી છે, સિદ્ધાંતોમાં જે કહ્યું છે ને એ પ્રમાણે મેં તો શ્રદ્ધા કરી છે કે રાગ દ્વેષ મોહ ક્રોધ માન માયાના પરિણામ એ જીવમાં થાય છે, માટે જીવના છે. 14 ગુણ સ્થાન જીવમાં થાય છે, માટે જીવના છે. 14 માર્ગના સ્થાન, સમ્યક દર્શનના પરિણામ, યથાખ્યાત ચારિત્ર પરિણામ, કેવળ જ્ઞાનના પરિણામ જીવમાં થાય છે, તેથી તે જીવના છે એમ હું શ્રદ્ધામાં રાખી રહ્યો છું. તો આપ એમ કહો છો કે તે જીવના નથી, જીવના માની બેઠો છો, એ તું શ્રદ્ધામાંથી છોડી દે. ભૂલો મિથ્યા દ્રષ્ટિ એમ કહે છે કે હું સિદ્ધાંતને આધારે એ બધા ભાવો મારા છે એમ હું માની બેઠો છું, અને સિદ્ધાંત પ્રમાણે માનવા છતાં પણ મને આત્માનો અનુભવ થતો નથી, તો પછી આપે એમ કહ્યું કે તું જે સિદ્ધાંતને અનુસાર, સિદ્ધાંતને આગમને અનુસાર એ તું જે જીવને માની બેઠો છો, એ સિદ્ધાંતે વ્યવહાર નહીંથી બતાવ્યા છે કે જીવના ભાવો છે, નિશ્ચય નહીંથી તેમાંના કોઈ પણ જાવ જીવના નથી, એટલે કે તું વ્યવહારમાં અટકી ગયો છો, વ્યવહારથી આગળ વધીને જે નિશ્ચયનું કથન, જે દ્રવ્યાનુયોગનું કથન, જે પરમાગમનું કથન, ત્યાં સુધી તું આવી શકો નથી, એટલે તને ભ્રાંતિ રહી જાય છે, મારા પણ રહી જાય છે. હવે અમે તારા મિથ્યાત્વના ભાવનો નાશ કરવા માટે કહીએ છીએ, ન્યાય ને લોજિક આપીએ છીએ કે એને જીવના કેમ કહેવામાં આવ્યા છે, કઈ નહીંથી કહેવામાં આવ્યા છે કે એ વ્યવહાર નહીંથી જીવના કહેવામાં આવ્યા છે, પણ નિશ્ચય નીતિ જોવામાં આવે તો તે કોઈ પણ ભાવ તારા નથી. એક તારો તો જ્ઞાયક ભાવ, શુદ્ધ પરમ પારિણામિક ભાવ, એ જ તારો ભાવ છે. આજે નવ તત્વના ભેદો કે ચૌદ ગુણ સ્થાનના ભેદો એ તારા ભાવો કોઈ નથી, માટે તું એને જાણીને મોક્ષના પરિણામ પણ તારા નથી એમ જાણીને તું એનું લક્ષ છોડી દે, અને ત્રિકાળી સામાન્ય સ્વભાવનું લક્ષ કરને અવલંબન કર, તો તને સમ્યક દર્શન આદિ પરિણામ પ્રગટ થશે. એ જે શુદ્ધ નય નો વિષય શુદ્ધાત્મા છે, જે ઉપાદેય તત્વ છે, એમાં જે આ બધા પરિણામો જે કર્મ સાપેક્ષ ક્રમે ક્રમે નાશવાન થાય છે, એ પરિણામોથી આત્મા તદ્દન રહિત છે, ભિન્ન છે. એ પરિણામો આત્મામાં છે જ નહીં. પરિણામો પરિણામમાં છે, ગુણસ્થાન ગુણસ્થાનમાં છે, પણ ગુણસ્થાનના ભાવો તારા સ્વભાવમાં નથી, સ્વભાવમાં નથી. છે ખરા, બધું છે, ના નથી એની, એની ના નથી, પરિણામો છે એ નથી, પરિણામ પરિણામમાં છે, હું મારામાં છું, બસ. તારો સ્વભાવ નથી, એ વિભાવ છે. હવે એનું એક જબરદસ્ત સબળ કારણ આપે છે કે તે જીવના છે એમ સિદ્ધાંતમાં કહ્યું છે. આપ કહો છો કે તે જીવના ભાવો નથી, તો હવે મને એક કારણ લોજિક આપો કે જીવના કેમ નથી. કે વર્ણાદિ ગુણ સ્થાનાંત ભાવો જીવના વ્યવહારથી, પણ કોઈ એ ભાવો નથી આત્મા તણા નિશ્ચય થકી. નિશ્ચય નયના તારા સ્વભાવની સમીપે જઈને જો, અંદર સ્વભાવની સમીપે જઈને જો, કાંઠે ઉભીને ન જો, કાંઠે ઉભીને જોશ તો એ તારા ભાવ લાગશે. કાંઠે ઉભીને, પર્યાયમાં ઉભીને, પર્યાયનું અવલંબન કરીને, પર્યાયનું લક્ષ્ય કરીને, પર્યાયમાં આત્મબુદ્ધિ કરીને પર્યાયને જોશ તો તને તારા લાગશે, તારા લાગશે. પણ એ પર્યાય ઉપરથી લક્ષ છોડી અને ત્રિકાળી સામાન્ય એક રૂપ ચિદાનંદ ભગવાન આત્મા છે એની નજદીક જઈને, સ્વભાવની નજદીક જઈને, અંદરમાં ઊંડો ઉતરીને જો, એના ઉપર લક્ષ રાખીને જો, તો આમાંના કોઈ પણ ભાવો જીવના નથી. એટલો આત્મા છે, એનાથી બધા દૂર છે, ભાવ દૂર છે, એ ભાવો બધા જે છે દૂર છે, દૂર છે એટલે એ નાશવાન છે, એનાથી રહિત છે, ભગવાન આત્માથી દૂર એટલે રહિત. એમ આ ભાવાર્થ, આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા, તે વ્યવહાર નહીંથી તો જીવના છે. જે અન્ય મતિ કહે છે કે નિશ્ચયથી જીવના નહીં તે વ્યવહારે પણ જીવના નહીં, એમ કોઈ અન્ય મતિ કહેતા હોય તો એનો વ્યવહાર ખોટો છે. જીનેન્દ્ર ભગવાન એમ કહે છે કે બધા ભાવો વ્યવહારથી તો જીવના છે માટે સૂત્રમાં કયા છે. સૂત્રમાં એટલે સિદ્ધાંતમાં, આગમમાં, તત્વાર સૂત્રમાં, ગોમટસાર આદિમાં કયા છે. પરંતુ જો અહીંયા અલ્પવિરામ છે કે જીવના છે એમ કહ્યું, ત્યાં પૂર્ણ વિરામ નથી. જાણું ને, અહીં વાક્ય પૂરું થતું નથી. પરંતુ ત્યારે ત્યારે એના એના રહસ્યની ખબર પડે. આ તો પરમાગમ શાસ્ત્રો છે, આ કોઈ અસાધારણ વસ્તુ છે, કોઈ સાધારણ વસ્તુ નથી. એક એક શબ્દમાં ભાવો બ્રહ્માંડના ભર્યા. હે ગ્રંથાધિરાજ, તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આ તો બ્રહ્માંડના છે ભાવો, આ તો દિવ્ય ધ્વનિનો અંશ છે. આ આગળ કહ્યું અરહત પ્રવર્તનનો આ અવયવ અંશ છે. સમયસાર અસાધારણ વાત છે, તો મહાભાગ્ય, કોઈ પુણ્યનો યોગ એક, અને થોડીક એની પાત્રતા, આ બે ચીજો. એકલો પુણ્યનો યોગ નહીં, એ પ્રકારે એણે થોડીક આત્માની વાતો પ્રેમથી સાંભળી છે કે આ સાંભળવા જેવું મારું સ્વરૂપ છે, એવું લક્ષ રાખીને સાંભળ્યું છે પૂર્વે. એટલે એ પ્રકારે શુભ ભાવ થયો, એને પુણ્ય બંધાઈ ગયું, તો ફરી ફરીને પાછા એવા આત્માના સ્વરૂપને બતાવનારા શાસ્ત્રો એના કાન ઉપર આવે. સમજી ગયા? એટલો એણે પાપ કરતા પાછું વાયું હતું, પાછું જોયું હતું. પાપ તો કર્યું પૂર્વે, પાપ એટલે આત્માની વિરાધના કરી એ પાપ. પણ વિરાધના કરતા કરતા પણ સ્વરૂપ સમજવાનો એને વિકલ્પ ઉઠતા હતા સાંભળતી વખતે. એટલે પુણ્ય બંધાઈ ગયું, તો ફરીને પાછું એનું જે સ્વરૂપ સુધી નહોતો પહોંચ્યો, એ સ્વરૂપ સુધી પહોંચવા માટે ફરીથી પાછા આ એને યોગ મળી જાય છે. સમજી ગયા? સમીપ આવશે બા. આહા, તે ભાવો બધા વ્યવહારથી જીવોના છે અલ્પ વિરામ, પરંતુ જો એનો નિષેધ કરે છે. હવે થાપીને નિષેધ કરે છે, થાપે છે ખરા, થાપા ખરા છે, પરંતુ નિશ્ચય નહીંના મતમાં તેમના માના કોઈ પણ જીવના નથી. વારી ચોરીને બધું કાઢી નાખ્યું, કોઈ પણ જીવના નથી. એમાં કોઈ પણ જીવના નથી, યથાખ્યાત ચારિત્ર જીવના પરિણામ નહીં, બારમું ગુણસ્થાન જીવનું પરિણામ નહીં, કેવળ જ્ઞાનના પરિણામ જીવનું જીવના ભાવો નથી. આહા, ક્ષાયિક સમ્યક દર્શન એ જીવના ભાવો નથી, એ વ્યવહાર નહીંથી જીવના કહેવામાં આવ્યો. આપણને નિશ્ચય નહીંથી જોવામાં આવે. ટંકોત્કીર્ણ એક અનાદિ અનંત શાશ્વત જે વસ્તુ છે પૂર્ણાનંદનો નાથ, એની સ્વભાવની સમીપે જઈને લક્ષ કરીને, જ્યાં નજર કરીને જોવામાં આવે, ત્યાં આ બધા ભાવો એ મારા નથી. મારો તો એક ભાવ છે, નાયક ભાવ એક ભાવ મારો છે. આ નાશવાન કોઈ બારા ભાવ નથી. એમ પરિણામ ઉપરથી દ્રષ્ટિ છૂટી જાય, આત્મા ઉપર દ્રષ્ટિ આવે, અને એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ વ્યક્ત થાય. હવે જે વ્યવહાર નથી કયા છે પણ નિશ્ચય નથી, એનામાં કોઈ પણ ભાવો નથી. હવે એના કારણ આપે છે, કેમ કેમ એ જીવના ભાવો નથી, એનું કારણ શું, લોજિક શું, જીવના ભાવો નથી એનું કારણ શું આપો, કારણ આપો. કે છે અહીં ટીકા, અહીં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, જો વ્યવહાર નહીં એક પરાશ્રિત અને એક ભેદ આશ્રિત, વ્યવહાર નિના બે પ્રકાર છે. પરાશ્રિત વ્યવહાર એ તો શુભ અને અશુભ ભાવો જે થાય, વિકૃત ભાવો, એ પરાશ્રિત ભાવો છે, અને જે શુદ્ધ પરિણામ પ્રગટ થાય એ ભેદ આશ્રિત ભાવો છે. એ બધો ભેદ છે. ભેદને વિષય કરનાર, ભેદને વિષય કરનાર એ પણ વ્યવહાર નહીં, અને પરના આશ્રિત જે ભેદ ઉભો થયો શુભાશુભ ભાવ અંદરમાં, એ બે પ્રકાર, અશુદ્ધ પર્યાય અને શુદ્ધ પર્યાય. અશુદ્ધ પર્યાય પરાશ્રિત છે, અને શુદ્ધ પર્યાય ભેદ આશ્રિત છે, ભેદ છે, એ ભેદ છે, એક સમયનો ભેદ. તો એ બેને વિષય કરનાર જે વ્યવહાર નહીં, તો એટલા માટે વ્યવહાર નહીં પરાશ્રિત એમ ન લગતા પર્યાય આશ્રિત, પર્યાય આશ્રિત. એટલે જે પર્યાયને જાણે જ્ઞાન ભેદને, એ પણ પર્યાય છે, પર્યાય આશ્રિત છે, વ્યવહાર છે, એ નિશ્ચયનો વિષય નથી. માટે પર્યાય આશ્રિત હોવાથી, એટલે પર્યાયને વિષય કરીને પ્રગટ થનારું જે જ્ઞાન માત્ર પર્યાયને વિષય કરે, દ્રવ્યને વિષય ન કરે, દ્રવ્યને જે જ્ઞાન દ્રવ્ય સ્વભાવને વિષય ન કરે, પણ જે જ્ઞાનનો અંશ માત્ર પર્યાયને વિષય કરે, એ જ્ઞાનના અંશનું નામ વ્યવહાર નહીં છે. એ જ્ઞાનના અંશનું નામ વ્યવહાર નહીં છે. વ્યવહાર ને નહીં, નહીં એટલે જ્ઞાનનો અંશ, વ્યવહાર એટલે ભેદને વિષય કરે એવા જ્ઞાનના અંશને વ્યવહાર નહીં કહે છે. વ્યવહાર નહીં પર્યાય આશ્રિત છે, એટલે ભેદનો આશ્રય કરે છે, પર્યાયનો અવલંબન કરે છે, પર્યાયને પ્રસિદ્ધ કરે છે. માટે એ જ્ઞાનના અંશનું નામ વ્યવહાર નહીં છે. એ જ્ઞાન છે, વ્યવહાર નહીં પણ જ્ઞાન, નિશ્ચય નહીં પણ જ્ઞાન, એ બે જ્ઞાન છે. પણ એ જ્ઞાનનું નામ ફરી ગયું. એ જ્ઞાનનું જે નહીં છે, નહીં છે એ જ્ઞાન છે, નહીં જ્ઞાન એ જ્ઞાન છે, પણ એનું નામ વ્યવહાર કેમ કહ્યું? કે પર્યાયને વિષય કરે છે, પર્યાયને જાણવાનું કરે છે, પર્યાયની પ્રસિદ્ધિ કરે છે, ભેદની પ્રસિદ્ધિ કરે છે. માટે એ જ્ઞાનના વ્યાપારને વ્યવહાર નહીં કહેવામાં આવે છે. વિષય ભેદે ફરી ગયો ભાવ અને નિશ્ચય નહીં. એ જ્ઞાનનો અંશ વ્યાપાર કે ત્રિકાળ સામાન્ય સ્વભાવને પ્રસિદ્ધ કરે, જ્ઞાયકને પ્રસિદ્ધ કરે, ધ્રુવને પ્રસિદ્ધ કરે, તો એ જ્ઞાનના અંશનું નામ નિશ્ચય નહીં છે.
નિશ્ચય નહીં ત્રણેકાળ શુદ્ધ છે,
પર્યાયને વિષય કરે, પલટતી પલટતા ભાવને વિષય કરે, એ જ્ઞાનને વ્યવહાર નહીં કહેવાય. અને નહીં પલટતા ભાવને, ટકતા ભાવને, ધ્રુવ સ્વભાવને પ્રસિદ્ધ કરે, પ્રસિદ્ધ કરે, એ જ્ઞાનના અંશનું નામ નિશ્ચય નહીં કહેવામાં આવે છે, અથવા તેને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહેવામાં આવે છે, અને આને પર્યાર્થિક નહીં કહેવામાં આવે છે. વ્યવહાર નહીં કહો કે પર્યાર્થિક નહીં હો, એકાર્થ છે. અહીં વ્યવહાર નહીં પર્યાય આશ્રિત હોવાથી, એટલે પર્યાયને પ્રસિદ્ધ કરતી હોવાથી, હવે સફેદ રૂનું બનેલું વસ્ત્ર જો, વસ્ત્ર બનેલું છે, વસ્ત્ર જે બનેલું છે એ રૂનું બનેલું છે એટલું જ ન લગતા સફેદ રૂનું બનેલું છે. કેમ કે એને ખબર હતી કે રશિયામાં લાલ રૂ ભવિષ્યમાં થશે. અત્યારે રૂની જાતો લાલ ને બ્લુ ને પીળા રૂ થવા માંડ્યા છે. એ જાતની કોઈ પ્રોસેસ થી, વિજ્ઞાનની પ્રોસેસ થી રૂ જ પ્રકારનું બનાવવા માંડ્યા, રંગીન રૂ એમ સાંભળ્યું છે. રશિયામાં બનવાનું શરૂ થઈ ગયું, એટલે આને એમ લખ્યું રંગીત ઉગે છે. હા, એ પેદા થાય એવું, એ કેમિકલની પ્રોસેસ થી આખી કરતા હશે એમ સાંભળેલું છે, મેં જોયું નથી. અહીંયા કે છે કે જે વસ્ત્ર છે એ સફેદ રૂનું બનેલું છે. જો વસ્ત્ર છે એ રંગનું બનેલું વસ્ત્ર નથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર છે. જે વસ્ત્ર છે એ ઉપજે છે શેમાંથી? કે સફેદ રૂમાંથી ઉપજ્યું છે. રંગમાંથી કપડું ઉપજતું નથી, બનેલું રંગનું બનેલું નથી પણ સફેદ રૂનું બનેલું છે. એક એક શબ્દની કિંમત છે. આ છે ને, એ રીતે જો અધ્યયન કરીએ ને તો એમાંથી માલ વધારે મળે. એમને વાંચી જાય આપણે સીધે સીધું, તો વાંચી તો પાંચ મિનિટમાં વાંચી જવાય. એમાં વાંચતા હું હાલ લાગે, એમાં વાંચતા વાર લાગે. વાંચવાનું નથી, આ તો ગોલન કરવાનું છે. વાંચીને વાંચીને એના જે શબ્દો છે વાચક એનું વાચ્ય આપણા જ્ઞાનમાં ગ્રહણ કરવું, ભલે થોડું વંચાય પણ ઊંડાણથી એમાંથી બની શકે આપણી શક્તિ અનુસાર ભાવ ખેંચવા, સૌ સૌની શક્તિ અનુસાર ભાવ ખેંચવાનો એમાં પ્રયત્ન કરવો જોઈએ. આખા દિવસમાં ભલે ની એક જ ગાથા વંચાય તો ઘણું છે, એક લીટી વંચાય તો ઘણું છે. આપણે જાજુ વાંચવાની વાંચવા માટે વાંચતા નથી, પણ આત્માનું સ્વરૂપ સમજવા માટે વાંચીએ છીએ. હવે એક લીટીમાં આત્માનું સ્વરૂપ સમજાઈ જાય તો આખી ગાથાની શું કામ છે, કઈ જરૂર નથી. હે અનુભવ કેમ થાય? હવે અનુભવ એક લીટીમાંથી થતો હોય તો દસ લીટી વાંચવાની કઈ જરૂર નથી. તમે આખું શાસ્ત્ર વાંચી લીધું, જો તમે એક લીટીમાંથી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું ને અનુભવ કર્યો તો આખું શાસ્ત્ર તમે વાંચી લીધું. અરે બાર અંગનો સાર તમારી પાસે આવી ગયો, કેમ કે બાર અંગને પણ એમ કહેવું છે કે તમારા શુદ્ધાત્માના સ્વરૂપને તમે જાણી અને એનો અનુભવ કરો બસ. અને અનુભવ તે વિતરાગ શાસન છે, શુદ્ધ આત્માનો અનુભવ તે વિતરાગ શાસન. વિતરાગ શાસન ક્યાં વસ્તુ હોય છે? સોનગઢમાં, મુંબઈમાં, લંડનમાં કે ના? વિતરાગ શાસન એટલે શુદ્ધ આત્માનો જે અનુભૂતિ થઈ એનું નામ વિતરાગ શાસન છે. લ્યો, વિતરાગ શાસન આત્મામાં વસે છે. સૌ પાસે છે, કોઈનું કઈ ગયું નથી, કોઈ લીધું નથી, કોઈ ગુમ કર્યું નથી, ઓછા વધતો નથી, એ દેશે નહીં, કોઈ લેશે નહીં, એવો ભગવાન આત્મા બધાની પાસે ચિદાનંદ બિરાજમાન છે. એનું લક્ષ કરો. અહીં વ્યવહાર નહીં પર્યાય અસ્તિત હોવાથી સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે, બનેલું છે તો સફેદ રૂનું કપડું તો સફેદ છે, ઓરિજિનલ એનો જે સ્વભાવ છે એ તો સફેદપણું છે, પણ જે કસુંબા વડે રંગાયેલું છે એટલે રાતા રંગ વડે રંગાયેલું એ કપડું છે. એવા વસ્ત્રના ઔપાધિક ભાવ એટલે લાલ રંગની જેમ ઉદ્ગલના અહં, એવા વસ્ત્રના ઔપાધિક ભાવ લાલ રંગની જેમ, એ દ્રષ્ટાંત આપ્યું કે ઈ જે લાલ રંગે રંગાયેલું કપડું છે એ વસ્ત્રનો કપડાનો ઔપાધિક ભાવ છે, એનો સ્વભાવ ભાવ નથી. સ્વભાવ ભાવ સફેદ છે, સ્વભાવ ભાવ સફેદ છે, પણ રંગના સંગે એના પરિણામ કપડાના છે, એ રાતા થયા છે, અને એ જે રાતાપણું થયું કપડાનું એનો સ્વભાવ ભાવ નથી, પણ ઔપાધિક ભાવ એટલે વધારાની ચીજ છે, એ બગાડ છે, એ બગાડ વસ્તુ છે, વધારાની ચીજ આવી, મૂળ વસ્તુ નથી. ઔપાધિક ભાવ. હવે જયારે રાતા રંગ ઉપર તમે નજર કરશો અને વ્યવહાર નહીં એમ જ પ્રતિપાદન કરે કે કપડું રાતું છે, આ કપડું પીળું છે, આ કપડું કાળું છે, વ્યવહાર નહીં તો વ્યવહાર નહીં નો વિષય જ સંયોગને સ્વભાવપણે જાહેર કરવાનો. ખોટું ખોટું, હાવ ખોટું, 100% ખોટું. કપડું છે સફેદ અને કહે છે કપડું લાલ, જો એની ભાષા છે એવી પાછી વ્યવહાર નહીં, ઈ રંગ રાતો નહીં કે, ઈ એમ નહીં કે કપડું તો સફેદ છે અને આ રાતાપણું તો રંગનો ધર્મ છે, એમ વ્યવહાર નહીં નહીં કે, કેમ કે વ્યવહાર નહીં જૂઠું કથન કરે છે, એનો ધર્મ જ જૂઠું કથન કરવાનું. અસત્યાર પાણી ઉનું, પાણી મેલું, ઘીનો ઘડો, કેમ કે ઈ તો એની જે ભાષા છે એ ખરેખર તો સંયોગનું જ્ઞાન કરાવવાનું હતું, પણ નિશ્ચય નહીં જાણતો નથી એને વ્યવહાર નહીં નિશ્ચયથી પડે છે. એમાં વ્યવહાર નહીં નો વાંક નથી, વ્યવહાર નહીં તો માત્ર સંયોગનું જ્ઞાન કરાવે છે કે અત્યારે આ કપડું એની અવસ્થામાં સફેદ હોવું જોઈએ, એની અવસ્થા અત્યારે સફેદ નથી, એની અવસ્થા રંગના સંગે રાતી થઈ ગઈ છે, તો કપડું રાતું છે, કપડું પીળું છે, કપડું કાળું છે, એમ વ્યવહાર નહીં સંયોગનો આરોપ સ્વભાવ ઉપર કરે છે. જો આરોપિત કથન છે, સંયોગ નો આરોપ સ્વભાવ પર કરે છે, કપડું સફેદ હોવા છતાં એ સંયોગ નો આરોપ કરીને કપડું રાતું છે એમ વ્યવહાર નહીં પ્રતિપાદન કરે છે, કહે છે, પ્રસિદ્ધ કરે છે. જેમ પૂતગલના સંયોગ વસે, હવે સિદ્ધાંત આપે છે, જેમ ઓનો સંયોગ લાતા રંગનો થયો અને કપડાનું રાતું થયું ને ઉપાધિ ભાવ આવી, એમ પૂતગલના સંયોગ વસે, પૂતગલથી નહીં પૂતગલનો સંયોગ છે એને વશ થઈ જાય છે જીવ. પૂતગલ એનો જે સંયોગ દેહાદી કે કર્મ જળ એનો જે સંયોગ છે એને વશ થઈ જાય છે જીવ, એને વસે. અનાદિકાળથી જેનો બંધ પર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઉપાધિક ભાવ વર્ણાદિકને અવલંબીને પ્રવર્તો થકો તે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે. જેમ ઓમાં રંગ નિમિત્ત હતું અને એની પર્યાય નૈમિતિક રાતી થઈ, એ રાતી જે પર્યાય થઈ એ ઉપાધિક ભાવ છે. રંગ છે એ તો સંયોગ છે, રંગ છે એ તો સંયોગ છે, પણ રંગના નિમિત્તે નૈમિત્તે કપડાની પર્યાય રાતી થઈ એ સંયોગી ભાવ છે. ઓલો સંયોગ અને એ સંયોગી ભાવ, એ સંયોગી ભાવ છે એ કપડાની ઉપાધિ છે. રંગ છે એ તો જુદી ચીજ છે, એ કપડાની ઉપાધિ નથી. આ સમયસાર શાસ્ત્ર એની અંદર ગૂઢ રહસ્યો ભર્યા છે. શ્રીમદ રાજચંદ્રજીએ કહ્યું એક જગ્યાએ, હે સર્વજ્ઞ ભગવાન મહાવીર, તારા કહેલા